તારીખ 24/9/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 678 અને 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 394.
આત્માને અજ કયો છે, જ એટલે જન્મ અને અજ એટલે નહીં જન્મવું. આત્મામાં અજ એટલે જન્મવું નહીં એવો ગુણ છે. જન્મ ન થાય આત્મામાં એવો ગુણ છે, એવો સ્વભાવ છે. જન્મ મરણ થાય છે એ આત્માની સ્વાભાવિક ક્રિયા નથી, પણ વૈભાવિક ક્રિયા છે. સ્વરૂપે કરીને અથવા સ્વભાવે કરીને આત્મામાં જન્મ મરણ થાય આત્માને એવું આત્માનું સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપે, મૂળ સ્વભાવે, ગુણથી જોવામાં આવે, ગુણ કહો કે સ્વભાવ કહો, તો આત્મા અજ છે, ન જન્મે એવો છે. જે જન્મે નહીં તે મરે એ વાત તો રહેતી નથી, આપોઆપ જ
બરાબર.
જે જન્મતો નથી તે મરતો પણ નથી, અથવા સ્વરૂપથી આત્મા કદી જન્મ્યો છે, નવો જન્મ થયો છે આત્માનો એવું કદી બન્યું નથી. જે અનાદિથી પોતાનું અસ્તિત્વ, પોતાની હૈયાતી સદાય ધારણ કરીને રહ્યો છે, અને જેની કદી ભૂતકાળમાં ઉત્પત્તિ થઈ નથી, એવું જ જે મહાઅસ્તિત્વને ધારણ કરનારું સત્વ છે એનો વિનાશ પણ કદી થતો નથી. ચાર ગતિના જે જન્મ મરણ છે એ પર્યાયની ફેરબદલી છે, અવસ્થાનું અવસ્થાંતર પણ, રૂપનું રૂપાંતર પણ થવું છે. પણ આત્મા જન્મે છે ને મરે છે એમ એના સ્વરૂપને વિશે તો નથી. રૂપાંતર તો આત્માનું જ થાય છે, અવસ્થાંતર તો આત્માનું જ થાય છે, પણ એ માત્ર અવસ્થા અંગનો ફેરફાર છે. જેમ કે કોઈનો જન્મ થયો તો ત્યાં આત્મા જન્મ છે એમ નથી. જેને એમ કહે કે આજે જન્મ થયો, ફલાણાનો જન્મ થયો છે, એ કોઈ આત્માનો જન્મ નથી થયો. ત્યાં નવો આત્મા ઉત્પન્ન થયો છે ત્યાં એવું નથી. અનાદિનો હતો તે આત્મા અવસ્થા ફેરે અહીંયા આવ્યો, એને જન્મ એમ કહેવામાં આવે છે. અને બીજે ક્યાંક જાય છે દેહ ત્યાગ કરીને, ત્યારે મર્યો એમ કહેવામાં આવે છે. એવું જે જન્મ મરણનો વ્યવહાર છે એ વાસ્તવિક વસ્તુ સ્થિતિ નથી. જન્મ મરણનો જે વ્યવહાર છે એવી વાસ્તવિક વસ્તુ સ્થિતિ નથી. સર્વ આત્માઓ અનાદિના છે, કોઈ નાના નથી, કોઈ મોટા નથી. વ્યવહારથી એમ કહેવાય કે પિતાની ઉંમર મોટી છે, પુત્રની ઉંમર નાની છે, તેથી પુત્ર નાનો અને પિતા મોટો એમ કહેવાય છે. પણ અનાદિથી વર્તમાન સુધી જ બધા છે, કોઈ કાળથી નાના મોટા પણ નથી કરે કરતા. કયો જીવ અનાદિથી નહોતો વર્તમાન સુધી કયો જીવ નથી અનાદિથી, એ અપેક્ષાએ બધાએ સરખો કાળ પસાર કર્યો છે.
બરોબર.
વ્યવહાર કાળ પણ બધાએ સરખો જ પસાર કર્યો છે. દેહની ઉંમર તે આત્માની ઉંમર ખરેખર નથી, અને દેહના જન્મ મરણ તે આત્માના જન્મ મરણ પણ ખરેખર નથી. એવું આત્માને જોવું જોઈએ. જો સુખી થવું હોય, જો નિર્દોષ થવું હોય, તો આવો આત્માને જોવો જોઈએ. બીજી રીતે આત્માને વિશે કલ્પના કરતા દુઃખ ને દોષની ઉત્પત્તિ થયા વિના રહેશે નહીં. આત્મામાં અજ એટલે જન્મવું નહીં એવો ગુણ છે. આત્મા કદી જન્મતો નથી, કદી કોઈ આત્મા જન્મતો નથી. જો તે ગુણ ન હોય તો આત્મા શરીર અને રાગને ઉપજવામાં નિમિત્ત થયા કરત. જો અજ નામનો ગુણ આત્મામાં ન હોત તો એ આત્મા ઉપજ શરીર અને રાગને ઉપજાવવામાં નિમિત્ત થયા કરત. આત્માના નિમિત્તે શરીર થયું, આત્માના નિમિત્તે રાગ ઉપજ્યો. જો સ્વભાવથી જ આત્મા એવો ન હોત, અજ ન હોત, તો એના જન્મ મરણ સદાયને માટે ચાલુ રહેત. એવું પણ નથી કે અનંતકાળથી જન્મ મરણ ચાલુ રહ્યા છે માટે ચાલુ રહેવા જ જોઈએ અને રહેશે જ, એવું કોઈ નથી. ઘણા કાળથી અંધારું રહ્યું હોય એટલે અજવાળું જ ન થાય એવી કલ્પના નહીં કરવી જોઈએ. એવો ઉપાધિનો બોજો ઘણા કલ્પનામાં સ્વીકાર કરે છે કે અમને ઘણા કાળના અજ્ઞાનથી રાગ દ્વેષના સંસ્કાર છે, અજ્ઞાનના સંસ્કાર છે અને રાગ દ્વેષના સંસ્કાર છે અને ઘણા કાળના સંસ્કાર છે, તેથી જલ્દી કેમ જાય, કેમ જલ્દી મટે? આ તો અનંતકાળના સંસ્કાર છે. કહે છે કે ભલે અનંતકાળના સંસ્કાર હોય, તારી શક્તિ એવી જબરજસ્ત છે કે શક્તિને સંભાળ તો એને નાશ થવામાં વાર લાગતી નથી. સંસ્કારની ચર્ચા ત્યાં નાયરુબી ઘણી ચાલે, ત્યાંના જે વાંચનકાર છે એમનો પ્રશ્ન થઈ ગયો. પ્રવચન સાર માં એવો એક વિષય ચાલ્યો છે કે એક પર્યાય બીજી પર્યાય થી વ્યતિરિક્ત નામ ભિન્ન હોવાને લીધે એક પર્યાયનો સંસ્કાર બીજી પર્યાયમાં આવતો નથી. કેમ કે બે પર્યાય તદ્દન ભિન્ન છે. એના ઉપર કોઈ ચર્ચા ચાલી ગયેલી કે સંસ્કાર આત્મામાં પર્યાય ભિન્ન થઈ ગઈ અને પર્યાય તો સમૂળગી વ્યતીત થઈ ગઈ, પર્યાય તો નિરવશેષ થઈ છે, એનો કઈ અવશેષ રાખી ગઈ નથી, શેષ મૂકી ગઈ નથી બીજી પર્યાય માટે. માટે એક પર્યાયનો સંસ્કાર બીજી પર્યાયને નથી આવતો, અથવા એક પર્યાયમાં ક્રોધ હોય અને બીજી પર્યાયમાં ક્ષમા આવે. જો એક પર્યાયનું કારણ જ બીજી પર્યાયને થવું પડતું હોય તો ક્રોધનો સંસ્કાર બીજી પર્યાયને ઝીલવો પડશે, તો ક્રોધ ચાલુ ને ચાલુ રહેશે, ક્રોધ મટવાનો પ્રસંગ નહીં આવે. માટે એક પર્યાય બીજી પર્યાયમાં સંસ્કાર નથી આપતી. એવું કઈ નહીં, વિચારાયેલું નક્કી થયેલું. એમાં એક આમાંથી કોઈ બોલ આવ્યો, કયો તો મને યાદ નથી, બોલ તો ઘણા છે સંસ્કારનામાં. સંસ્કારનો બોલ આવ્યો, સંસારમાં તો આમ આવે છે, પર્યાય પર્યાયને સંસ્કાર નથી આપતી, કેમ કે પર્યાય ચાલી જાય છે, પણ પર્યાય ચાલી જાય છે, દ્રવ્ય તો ચાલી જતું નથી. સંસ્કાર દ્રવ્યમાં પડે છે, અહીંયા દ્રવ્યનો વિષય ચાલ્યો છે, પર્યાયનો નથી ચાલ્યો. પછી તો વિષય બહુ ચર્ચાનો, બહુ છેડાનો. કેટલી જગ્યાએથી સંસ્કારના પાછા બોલ નીકળ્યા, બરોબર, પરમાગમ સારમાં બીજે ત્રીજે સંસ્કારના બોલ ઘણી જગ્યાએ આવ્યા. વર્તમાન સ્થિતિ લઈએ તો પણ ઘણા સંસ્કારી જીવો ગુરુદેવને કોઈ ગુરુ નહોતા, સમ્યક જ્ઞાની ગુરુ આ ભાવમાં તો મળ્યા નહોતા. સંસ્કાર નું બળ તો શાસ્ત્રમાં એક સૂત્ર છે, તત્વાર સૂત્રમાં એ વાત કરી, નિસર્ગાત અધિગમાત્વા. તો અધિગમમાં તો નિમિત્તનો સદ્ભાવ દેખાડે છે, પણ નિસર્ગ જ સમ્યક દર્શન થાય છે એનું કારણ શું છે? કે પૂર્વ દેશના સંસ્કાર છે એ આત્માને. તો આત્મદ્રવ્યમાં સંસ્કાર નથી હોતા એવું તો બનતું નથી. શ્રીમદજીનો તો બોલ છે, અનાદિથી અસ્તિત્વનું ગ્રહણ થયું નથી. જો એકવાર અસ્તિત્વનું ગ્રહણ થાય તો એ સમ્યક દર્શનનું અંગ છે, એ સમ્યક દર્શન પામે જ. અને સમ્યક દર્શન પામ્યા પછી પણ વિમી નાખે તો એ સંસ્કાર ના બળે, નિર્ણય ના બળે. નિર્ણયમાં જે સંસ્કાર, સમ્યક સન્મુક્તામાં જે સંસ્કાર પડે છે એને લઈને ફરીને અનુભવમાં આવે છે, ફરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. સંસ્કારની વાત ત્યાં બહુ જોરથી લીધી છે, ઘણી ઊંડેથી એ વાત લીધી છે. પછી તો સંસ્કારનો વિષય ખૂબ ચર્ચાનો, સંસ્કાર પડે ક્યારે? ગુરુદેવને ઘણા એમ પૂછ્યું કે આપે 45 વર્ષ સુધી આપે બોધ આપ્યો, ઉપદેશ આપ્યો, સમ્યક દર્શન કેટલા ને થયું, કેટલા સમ્યક દ્રષ્ટિથી આપ? સમ્યક દ્રષ્ટિ ભલે આંગળીને ભીડે ગણાય એટલા થયા, પણ સંસ્કાર લઈને ઘણા જાશે એમ કહેતા હતા. સંસ્કાર નો આત્મામાં પડતા હોય તેવી વાત કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમાંથી એક પ્રશ્ન ચાલ્યો, જો આત્મામાં સવળા સંસ્કાર આત્માના પડે છે તો અવળા સંસ્કાર પડે છે? આત્માના સંસ્કાર તો પડે તે દીખરા, અને પડે એટલી ક્ષણની વાત જુદી છે સાંભળે ને, પણ એ સિવાય તો બાકીનો સમય બધો વિરુદ્ધ સંસ્કારનો છે. એ સંસ્કાર ને એ સંસ્કાર પછી કેવી રીતે કામ કરે છે? પછી ચર્ચા થાય તો ઘણી ચર્ચા થાય કે વિભાવના સંસ્કારો એટલા સબળ નથી કે જેટલા સ્વભાવના સંસ્કારો સબળ છે. અનાદિના વિભાવ સંસ્કાર હોવા છતાં જીવને વિશે એક વખત પણ જો એને એના કોઈ મર્યાદા વગરનો જે સ્વભાવ છે, અતિ અનંત સામર્થ્યવંત છે, જેનો સામર્થ અનંત છે, એવા અનંત સામર્થ્યવંત સ્વભાવનો જો સંસ્કાર પડી જાય, અનાદિના બધાને ખલાસ કરશે, એવું કામ કરશે. અરે બે ઊંધા ફરવા છે એમ નક્કી કરે ને ત્યાં ઉભો તો રહી જાય એક વાર, એના ઊંધા ફરતા બંધ થઈ જાય, પછી હવળા ફરવા માંડે. ઉભા રહી જાય તો હવળા ફરવા માંડે, પણ ઊંધા વેગમાં એને ઊભું તો રહેવું પડે, એકવાર ઊંધા વેગમાં ને વેગમાં ખેંચાય છે, એકવાર ઉભા રહી જાય. સત્ય શું છે એનો વિચાર કરવા, એની જિજ્ઞાસાથી એને સમજણમાં લેવા, એકવાર એને ઉભા રહી જવું જોઈએ. પછી જો એને બહુમાન આવે, સતનું બહુમાન આવે, સત્યનું બહુમાન આવે, તો સંસ્કાર પડે. કા એને એમ ખ્યાલ આવ્યો હોય કે આ જ સત્ય છે, એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને સત્ય સામે શ્રવણ થાય, તો એને સંસ્કાર પડે. ક્યારે પડે? પછી બહુ વિશે લંબાણ હતો. અહીંયા કહે છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા આત્માને જન્મવું મરવું એવો કોઈ ગુણ નથી. ભલે અનંત જન્મ મરણ કરી ચૂક્યો છે, તો પણ જન્મ મરણ થાય એવો કોઈ ગુણ નથી એનામાં. પણ જન્મ મરણ ન થાય એવો એનામાં ગુણ છે. આમ છે, જો તે ગુણ ન હોય તો આત્મા શરીર અને રાગને ઉપજાવવામાં નિમિત્ત થયા કરત, તો એ સદાય જન્મ મરણ કર્યા જ કરત. અજ નામનો ગુણ ન હોત તો એને શરીર મળ્યા જ કરત, એને જન્મા જ કરત, જન્મા જ કરત, રાગની ઉત્પત્તિ થયા જ કરત. બેને ઉપજાવત, શરીરને ઉપજાવત ને રાગને પણ ઉપજાવત. પણ ન રાગ જન્મે ને ન શરીરનો સંયોગ થાય એવો અજ નામનો આત્મામાં ગુણ છે. સ્વભાવથી આત્મા અજન્મા છે. આત્મા ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે. આત્મા ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે. એ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે એમ કહેતા જ એ આત્માને ધ્રુવ કહેતા જન્મવું ને મરવું એ પ્રશ્ન રહેતો નથી. સામાન્ય રીતે માણસ શોક કરે છે ને, વિયોગ થઈ ગયો, પણ એનો અસ્તિત્વનો નાશ થઈ ગયો એમાં એને શોક વધારે થાય છે. ખરેખર જે દુઃખનું કારણ થાય છે એમાં અસ્તિત્વ ગુમાવ્યું એમ એને ખોટો ભાસ થાય છે જીવને, કે અસ્તિત્વ છૂટી ગયું છે, અસ્તિત્વનો સમૂળગો નાશ થઈ ગયો છે. પણ વસ્તુતાએ એ આત્માનું ક્ષેત્રાંતર થયું છે. પોતાના કર્મ અનુસાર, પોતાના ચાલુ જીવનના પરિણામ અનુસાર એને નવું આયુષ બાંધ્યું છે. કેટલાક જીવો તો અપર્યાપ્તિમાં મરે છે, કેટલાક પર્યાપ્તિમાં મરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે અને ઇન્દ્રિયોનું બંધારણ થાય શરીરનું સૂક્ષ્મપણે, ત્યારે એને પર્યાપ્તિ કહે છે. એ અંતર્મૃતમાં થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્મવા માટે આવે એ પહેલા એનું આયુષ્ય જેટલું ટૂંકું લીધું હોય, અપર્યાપ્તિમાં ખલાસ થાય. કેટલાક પર્યાપ્તિ થતા જ ખલાસ થાય, કેટલાક ગર્ભમાં ખલાસ થાય, કેટલાક જન્મતા વેત, કેટલાક જન્મ્યા પછી કેટલાક કલાકોમાં, કેટલાક દિવસોમાં, કેટલાક વર્ષોમાં, આયુષ જેટલું લઈને આવ્યો એટલું. એમાં પાછું નવું આયુષ બાંધી લઈએ. એક હારે તો બે જન્મનું, બે ભાવનું તો આયુષ કોઈ બંધાતું નથી. છતાં અવ્યક્તપણે બુદ્ધિપૂર્વક પૂર્વ સંસ્કારને વશ જેવા પરિણામ થઈ જાય એવું પાછું નવું આયુષ બંધાય છે. અને આ નિગોદના જીવને તો છે જ ને, એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે, તો એ વખતે આયુષ બાંધી જ લે છે. એક એક ભાવનું બાંધે છે, 18 ભાવનું નથી બંધાતું. કઈ બે ભાવનું એક સાથે નથી બંધાતું, પણ એવા જ પરિણામ અબુદ્ધિપૂર્વક થાય છે એવું જ આયુષ બંધાય છે. એ જ ગતિ, એ આયુષ, એ જ ગતિ, એ જ આયુષ. આમ આપોઆપ કુદરતી છે, કોઈ કરતા હરતા એનો નથી, કુદરતની વ્યવસ્થા છે. આ એક જળ પરમાણુની અને જીવના સ્વભાવ વિભાવના વિજ્ઞાનની આ એક નૈસર્ગિક વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા છે. બુદ્ધિનો કોઈ વિષય નથી એમાં. મરણ ચીજ નથી, પછી ભયનો ક્યાં પ્રશ્ન છે? જે ચીજ જ નથી, કોઈ પડછાયો ભાળે ઝાડનો અને ભય પામે કે ત્યાં કઈક ભૂત બોલે છે, ભૂતડું બોલે છે, પણ ભાઈ કાંઈ નથી, ત્યાં ઝાડનો પડછાયો છે, કોઈ માળાય નથી ને ભૂતડું નથી, તને મફતનો ભ્રમ થયો છે. એમ જન્મ મરણનો ભ્રમ છે જીવને, પોતાની શાશ્વત સત્તા છે એના ભાનમાં આવે તો એને જન્મ મરણનું કોઈ કારણ દેખાતું નથી. શ્રીમદજીએ તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે મુમુક્ષુને આ કાળમાં પ્રતિકૂળતાઓ આવવી તે તરવા બરાબર છે. આવું લખ્યું છે, જે પ્રતિકૂળતાઓથી જગતના જીવો ગભરાય છે, સંસારના પામર પ્રાણીઓ પામરતાને વશ ગભરાય છે કે મારી અનુકૂળતાઓ ચાલી જશે તો અને મને પ્રતિકૂળતાઓ આવશે તો, હજી થયા પહેલા ગભરાટ છે. આ તો ભય તો ચાલુ ને ચાલુ છે. ત્યારે મુમુક્ષુ છે કુદરતી અંતિમ તીર્થંકરનું નામ મહાવીર છે, આપણા જે શાસનમાં આપણે છીએ અત્યારે. એટલે જે વીર પુત્રો છે, મહાવીરના જે અનુયાયીઓ છે, એ તો વીર છે બધા. વીરના પુત્રો બધા વીર હોય એમ કહે છે. એ પ્રતિકૂળતાઓથી ગભરાતા નથી, પ્રતિકૂળતાઓનો એને ભય નથી. એ તો એમ વિચારે છે કે પ્રતિકૂળતાઓ આવી તો તરવા બરાબર છે. જેમ કોઈ વાસણ માંજે ને ચળકે, ઉટકે તારે ચળકે કે નહીં, એમ પ્રતિકૂળતામાં તો એની યોગ્યતાનો ચળકાટ બહાર આવે છે. ખરેખર તો ઉટકાય છે ત્યાં તો, એ ઘર્ષણમાં એ ઉટકાઈ જાય છે, એની યોગ્યતા બહાર આવે છે. ન દેખાય કેમ? યોગ્યતા હોય તો દેખાય આવી ના હવે દેખાય. કેટલાય મુમુક્ષુઓ મારે ત્યાં એવી રીતે દેહ છોડ્યો છે કે નહીં, અત્યારે હવે અમે અમારા નાયક સ્વરૂપને સંભાળશું, અમારે હવે કુટુંબને સંભાળવા નથી, ભાઈ ડાક્ટરને બોલાવવા નથી, અમારે હવે અમારા આત્માનું કરવું છે, આ છેલ્લી ક્ષણો છે, સ્વરૂપ સ્મરણ સિવાય અમારે બીજું કાંઈ જોઈએ, યોગ્યતા વગેરે આવે નહીતર તો મરણના કાળે જીવનભર જિંદગીભર જે રૂચિથી જે સંયોગોને સેવા છે એ રૂચિના પરિણામ સવાર થઈ આવે છે, રોકી શકાતા નથી. અને ઘણું મમત્વ હોવાને કારણે બહુભાગ માણસો બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. ત્યારે આ વાતો કરતા કરતા દેહ ત્યાગ કરે છે, આત્માની વાતો કરતા કરતા એવા ઘણા પ્રસંગ બન્યા છે. બને છે કેવું સ્મરણ? પ્રભુ સ્મરણ. ઠીક છે, શુભ ભાવ છે. શુભ ભાવ તો ઘણાને થાય છે, પણ આત્મા તો એક પોતે શાશ્વત પદાર્થ છે, પોતાની વાત બીજી છે. પ્રભુનું સ્મરણમાં પ્રભુને ઓળખા છે કે નહીં એ સવાલ રહે છે. ઓગે ઓગે પ્રભુ સ્મરણ છે કે કાંઈક પ્રભુની ઓળખાણ છે કે પ્રભુ કેવા હોય? નિર્દોષ પરમાત્મા કેવા હોય એની જો સ્વરૂપની ઓળખાણ ન હોય તો પોપટે રામ રામ બોલે છે, પણ પોપટને ખબર નથી કે રામ રીંગણું છે કે મરચું છે. એને પરિચય રીંગણાનો અને મરચાનો છે. પાંજરામાં રોજ રીંગણા મરચા મૂકે છે લોકો, મરચું ખા રીંગણું ખા. તો એને એમ કે રામ પણ એવું જ કઈક છે, આ બે વાના ત્રીજું વાનું એવું કઈક છે, એને શું ખબર પડે બીજી. જ્યાં સુધી એને રામને ઓળખ્યા નથી ત્યાં સુધી રામનું નામ એને કઈ કાર્યકારી નથી. એમ છે કે પ્રભુનું નામ પણ પ્રભુને ઓળખ્યા વિના, બહારમાં પ્રભુને ઓળખે અરિયંતને ઓળખે, જો જાણતો અરહંતને દ્રવિગુણને પર્ય પડે, તો એ આત્માને ઓળખે, નિજ પ્રભુને ઓળખે, અને પોતાના નિર્મોહી સ્વરૂપને ઓળખે, એનો મોહ ક્ષય પામ્યા વિના લય થયા વિના. આ નિયમબદ્ધ વાત છે, સિદ્ધાંતિક વાત છે. હીરાલાલજી આવી ગયા હતા ટ્રેનની નીચે, નાયક છું એમ સીધો વિચાર આવ્યો છે. નાયક છું એમ જ્યાં વિચાર આવ્યો, એટલી જે મેજર ઇન્જરી જેને કહેવાય, મોટો ઘા કહેવાય, એમાં પણ બેશુદ્ધતા ન આવી તો કેટલી તાકાત છે. અનુભવમાં તો કેટલી શક્તિ હોય જે એક ક્ષણમાં જન્મ મરણને ખલાસ કરે. ખરે વખતે જો સ્મરણ પણ એનું થાય તો એ ઘણું કામ કરે છે, એનો અપ્રત્યક્ષ પુરાવો છે. આમ તો શાસ્ત્રને ઠવણી લઈને બેસે ત્યારે આત્મા જ્ઞાયક છે એમ વિચાર કરે. રોજ લાઠીના દાવ કરે એકલો એકલો ઘરમાં આવડામાં, પણ કોઈ મારવા આવે ત્યારે લાઠીના દાવ નો આવડે શું કામના. કોઈ હલ્લો કરે હુમલો કરે ગુંડા તો કોઈ આવે હુમલો કરવાનો, એ વખતે લાઠીનો દાવ નો આવડે તો શું કામનો, તો માર ખાઈ દે. એમ આ હુમલો હતો, દેહ ત્યાગ થાય એવો એક્સિડન્ટ નો હુમલો હતો, એ વખતે લાઠી ફેરવી એ કામ નહીં લાઠી. બાકી તો નવરો બેઠો બેઠો કર્યા કરે, પણ પછી મૂળ ટાણે બરાબર ના આવડે તો વાત પતી ગઈ, એનો ઉપયોગ ન થયો એને. એમ છે એની કિંમત એટલા માટે છે, નહીતર તો એમાં હું જ્ઞાયક નો વિચાર કર્યો તો આપણે તો જ્ઞાયક નો થઈ વિચાર કરીએ છીએ, એમ નહીં, બે વચ્ચે ફેર છે. આ પ્રસંગે જ્ઞાયક નો વિચાર કરવો અને એ પ્રસંગે જ્ઞાયક નો વિચાર કરવો એમાં બહુ મોટો ફેર છે. દેહાત્મ બુદ્ધિને લીધે દેહનો વિચાર આવે, આત્માનો વિચાર આવવો એ બીજી વાત છે. એ વખતે યોગ્યતા હોય છે એ તાણે કામ આવે છે. એમ કે અત્યારે રોકાયેલા સેથી વધારે રોકાયેલા હતા, એક ઓફિસો ગણી ને દોડા દોડ 12 મહિનામાં 8 મહિના 10 મહિના 12 રહેવા વાળા. તમારે ત્યાં જમીન આટા મારતા મારતા કઈક વાત નહીં એવું બોલ્યા હતા, છે કોક રૂડો છે. વિચાર આવ્યો કે કેવી રીતે કહેતા છે, આપણને તો એવું દેખાતું નથી, આ તો ધોળાધોળ ને રખડા રખડ ને ધંધો 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 વેપાર 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 પૈસા પૈસા કરે છે. જ્ઞાનમાં કઈક આવતું હશે નથી, જ્ઞાનની નિર્મળતા તો જુદી જ છે, સામાન્ય હનુમાન નો વિષય નથી. આ પ્રસંગ નજરે જોયો સાથે હતા ને, એ વાત યાદ આવી હતી કે એક વાર ગુરુદેવ બોલ્યા હતા, આને બરાબર ટાણે કામ આવે છે આ ચીજાને બરાબર એને ટાણે કામ આવી ગયું છે. ત્યાર પછી જેટલો સમય કટોકટીનો હતો, સાંજના 7:15 એક્સિડન્ટથી માંડીને પરોઢિયે 4 વાગ્યા સુધીનો જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા, એમાં એના બધા જ પરિણામ એ પ્રકારના. કોઈ કુટુંબ પરિવાર વેપાર ધંધાની કોઈ સૂચના નહીં, તત્વની વાત ને ગુરુદેવની ભક્તિ ને બેસીની ભક્તિ, એક ભક્તિનો વિષય ને એક તત્વનો વિષય, બે પ્રકારના પરિણામ હતા. સતત કેટલા કલાક જુઓ, 8 થી માંડીને 8 થી શરૂઆત થઈ હતી, કલાકે પ્રેમાં ગયો 8 ને 4 12 ને 7-8 કલાક એક ધરા. એટલે નથી હું કઈ એવું નથી કામમાં આવે છે. એ સંસ્કાર છે, મૂડી છે, ખરેખર તો સંસ્કાર છે એ મૂડી છે, અને મૂડી ટાણે કામમાં આવે છે. જો આત્મામાં અજ નામનો ગુણ ન હોત તો એ શરીર અને રાગને ઉપજાવ્યા જ કરત, નિમિત્ત થયા કરત, એટલે પોતાના નિમિત્તે રાગ અને શરીરનો ઉપજવો થયા જ કરત. આત્મા ચિદાનંદ ત્રિકાળ ધ્રુવ પદાર્થ છે, સદાય તપતો ચૈતન્ય આનંદ સ્વરૂપ ધ્રુવ પદાર્થ છે. જન્મવાનું તો નથી, પણ રાગને ઉપજાવવામાં પણ આત્મા નિમિત્ત નથી. જન્મવાનું તો આત્મા નિમિત્ત નથી, પણ રાગને ઉપજાવવામાં પણ આત્મા નિમિત્ત નથી. જન્મવાનું તો આત્મા નિમિત્ત નથી, પણ રાગ ને ઉપજવામાં પણ આત્મા નિમિત્ત નથી. સ્વભાવે કરીને જો આત્માને જોવામાં આવે તો આત્મા સ્વભાવે કરીને રાગ કરી શકતો પણ નથી. આમ છે, એ વિભાવે કરીને છે, સ્વભાવે કરીને નથી. વિભાવે કરીને છે. ગાંધીજી એ પ્રશ્ન પૂછ્યો છે શ્રીમદ રાજચંદ્રજી, ત્યારે આવો એક જવાબ એમણે બહુ ગુઢ ભાષામાં આપ્યો છે, ઓછાનું ધ્યાન જાય એવો વિષય છે, પણ એ આ જવાબ દઈ દીધો છે એમણે કે આત્મા કઈ કરે છે ત્યારે એવો જવાબ આપ્યો છે. કર્મને કરે છે, આત્મા કર્મને બાંધે છે એમ પૂછ્યું છે. જો આત્મા કર્મને બાંધે છે એ તો વાત પ્રસિદ્ધ છે, દુનિયા આખી જાણે છે કે આત્મા કર્મને બાંધે છે, પણ એ વાત એકાંતે પકડાવી નહોતી એમને. એક બીજી પણ એક સત્યનું નિરૂપણ કરવું હતું, જે સ્વભાવ સત છે એ સત્યનું નિરૂપણ કરવું હતું. પહેલો જ પ્રશ્ન છે, આત્મા શું છે? તો કે વસ્તુ છે. થાય પહેલા પ્રશ્નમાં 3 પ્રશ્નો છે, તે કઈ કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં, આ 3 પ્રશ્નો એક પ્રશ્નના પેટામાં 3 છે. સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં જ્ઞાન દશાનો અર્થ કર્યો છે. જ્ઞાન દશા એટલે કે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે કે જ્ઞાન દર્શન અને ચારિત્ર એટલે સહજ સમાધિ પરિણામ ન કરતા છે. જો આત્માને પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ સ્વસન્મુખ થઈને થાય તો એ જ્ઞાનનો કરતા છે. દર્શનનો કરતા છે, યથાર્થ શ્રદ્ધાનનો કરતા છે અને યથાર્થ આચરણનો કરતા છે. અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે અને તેના ભાવના તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાત ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. નિમિત્તપણે કરતા છે એટલે ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ ને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો નિમિત્ત કરતા છે, નિમિત્ત થાય છે. એ જે પાછળ તેને તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. ગાંધીજી તો વૈષ્ણવ હતા ને, એટલે જૈન અને વેદાંતની બે વધારે બતાવી દીધી છે કે એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે અને વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવિક વિચાર કરે છે આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. વાસ્તવ્ય વિચાર કરવામાં આવે એટલે એના સ્વરૂપને અને સ્વભાવને જોવામાં આવે તો ન તો આત્મા ઘટપટાદીનો કરતા થઈ શકે છે કે ન તો આત્મા ક્રોધાદીનો કરતા થઈ શકે છે, થઈ શકતો નથી. આવા શબ્દો વાપર્યા છે. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સમજાય છે. શું કામાં જવાબો લખ્યા છે? કારણ કે 27 પ્રશ્નો લખ્યા છે. 27 નું વર્ષ અને છેલ્લે એ વર્ષના છેડે જે પત્રો છે એમાં છેલ્લે આ પત્ર આવવત છઠનો લખેલો છે મુંબઈથી. આસોવત છઠ શનિવાર 1950 90 વર્ષથી આ 2040 ચાલે છે. આત્માર્થી ગુણગ્રાહી સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડર્બન આફ્રિકામાં, સાઉથ આફ્રિકામાં ડર્બનમાં હતા ગાંધીજી ત્યારે એમના ઉપર આ કાગળ લખ્યું છે 1950 સાલમાં. હવે પ્રારબ્ધ ઉદયે જ્યારે સમાગમ થાય ત્યારે કાંઈ પણ તેવી જ્ઞાન વાર્તા થવાનો પ્રસંગ થાય તેવી આકાંક્ષા રાખીને, એટલે તમને ઉત્તર જે ટૂંકામાં આપું છું એનું કારણ એ છે કે જ્યારે રૂબરૂ સમાગમ થાય ત્યારે જ્ઞાન વાર્તાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. અચ્છા, તમે ધમાલમાં પડી જાવ તો વાત ખોટી છે, આની વિચારણા ચાલવી જોઈએ એમ કહે છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ થવી વખતે કઠણ પડશે, તો પણ મારા ચિત્તમાં એમ રહે છે કે મારા વચન પ્રત્યે કાંઈ પણ વિશેષ વિશ્વાસ છે તમને અને તેથી તમને ધીરજ રહી શકશે. કાંઈક કે આ કહેનાર છે તો પ્રમાણિક છે, એટલે કાંઈક ધીરજ રહેશે, કાંઈક શંકા રહેશે તો તમને ધીરજ રહેશે અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે ભવિષ્યમાં પણ એમ મને લાગે છે. તમારા પત્રમાં 27 પ્રશ્નો છે તેનો સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. એમ કરીને પ્રશ્ન ટાંક્યો છે ને એનો ઉત્તર ટાંક્યો છે, પ્રશ્ન ટાંક્યો છે ને એનો ઉત્તર. આપણા દેશમાં ગાંધીજી એક મહાન બુદ્ધિ પ્રતિભા તરીકે એનો સ્વીકાર થયો. અલબત્ત જે જમાનામાં 12 એટલો થયેલા અને અંગ્રેજ જેવી સલ્તનતને પરાસ્ત કરનાર, પડકાર ફેંકનાર ને પરાસ્ત કરનાર સાધારણ વ્યક્તિ નહોતી, નિર્વિવાદપણે સ્વીકારવું જોઈએ છે. એમ કહે તો અંગ્રેજો તો ખૂબ કાવા દાવામાં જોડા. આ પહેલા પણ ઘણા પ્રયત્નો થઈ ગયા, ઘણા બળવાઓ થઈ ગયા, એને શામદામ દંડ ભેદથી બધા દાબી દીધેલા, બધા પ્રકારના પ્રયોગો કરીને. અને આ વખતે કાંઈ પણ ન કરે એવું નહોતું, છતાં ગાંધીજી ચોક્કસ બુદ્ધિમાન હતા, એમાં પણ સવાલ નહોતો. એ બુદ્ધિમાન, એવા પ્રખર બુદ્ધિમાન પણ મૂંઝાતા ત્યારે એથી પ્રખર બુદ્ધિમાનને કોઈ સલાહ લેતા એ આશ્રમ રાજ કરે. એ તો પોતે ગુપ્ત રહેવા માંગતા હતા, એ પોતે આત્માનું સાધન કરવામાં વિશેષ સમય થોડો છે ખ્યાલ છે એમને. વળી 12માં પુણ્યનો પ્રકાર પણ મર્યાદિત જોયો, સંપ્રદાયના સાધુઓ ઉપાડો લીધો સામે અનેક પ્રકારો વિના, એટલે લોકોનું હિત કેમ થાય એટલું જોઈને એટલી જ પ્રવૃત્તિ કરી છે. અહિત થાય એવી પ્રવૃત્તિ એમણે કરી નથી, જોર કરીને પણ. અતિ વિચિક્ષણ હતા. જન્મવાનું તો નથી પણ રાગને ઉપજાવવામાં પણ આત્મા નિમિત્ત નથી. જન્મ મરણની વાત એ સ્વભાવે કરીને તો આત્મા રાગને ઉપજવામાં પણ નિમિત્ત. પર્યાયનો સંબંધ કર્મને પર્યાય, કર્મને પર્યાય મર્યાદિત રાખ્યો. આત્મા જે પારિણામિક ભાવ છે એને કોઈ કર્મ સાથે તો સંબંધ નથી, પણ વિભાવ સાથે પણ એને સંબંધ નથી. કેમ કે એ દળ જુદું રહે છે. જે ચૈતન્ય દળ, સ્વભાવ દળ છે, એ નકશો દોર્યો છે સાંસદમાં. 5 ભાવનો એક નકશો દોર્યો છે, સમુદ્રની ઉપમાં આપીને કાગળ ઉપર ચિત્રેલો નકશો છે. ઉપશમ, ક્ષઉપશમ, ક્ષાયિક, ઉદય, 4 ભાવના મોજા બતાવ્યા છે. દરિયાના ઉપરના મોજાની ચિત્ર વિચિત્ર સ્થિતિ છે એ બતાવીને પછી નીચે પાણીનો દળ બતાવ્યો છે. અને એ દળની અંદર પારિણામિક ભાવમાં અનંત શક્તિઓ પારિણામિક ભાવે રહેલી છે, એવી શક્તિઓના નામ લખ્યા છે. એ દળ જુદું રહે છે. એ નિમિત્ત, એ દળ તો કાંઈ કરતું તો નથી અક્રિય ચિત્ત બિંબ હોવાથી, પણ નિમિત્તે થતું નથી એમ કહેવું છે. રાગાદિમાં અને જન્મ મરણમાં એનું નિમિત્ત પણ ઉપર નથી, એવો એનો સ્વભાવ છે, પોતાનો એવો સ્વભાવ છે એમ જાણનારને સ્વભાવાકાર દશા થાય છે, સ્વભાવ સદૃશ દશા થાય છે. એને રાગાદિને જન્મ મરણ પછી અવસ્થામાં ઉત્પન્ન થતા નથી. એ અવસ્થામાં બંધ થવાનો આ વિજ્ઞાન છે, આ વિધિ છે, આ રીત છે. ગાંધીજી ક્રિશ્ચિયન થતા બેચા હોય તો શ્રીમદજીને આભારી છે, એવો એક પત્ર છે એની અંદર. કાળા ગોરાની લડાઈમાં પાદરી કોઈ હોશિયાર છે ને જોયું કે આ છે કોઈ એવો માણસ કે આને લઈને બધું હારે છે, આને જ આપણે જો એક પક્ષમાં લઈ લઈએ તો આ બધી માથાકૂટ બંધ થઈ જાય લડાઈની. સામાન્ય રીતે તો ગોરાઓ કાળાઓને મારતા હતા, પણ ગાંધીજી પ્રત્યે બહુ જ સહિષ્ણુતા વાપરીને એમની સાથે મીટિંગ કરી. પાદરીએ એમ કહ્યું કે તમે તો કોઈ સંત થવાને લાયક છો, તમે તો પાદરી થવાને યોગ્ય છો, તમારામાં ઘણા ગુણ છે, તમે તો અહિંસક છો. એમને લડાઈ ત્યાં અહિંસાની ઉપાડી હતી, તમારે મારવા હોય તો મારો, અમે માર ખાશું પણ મારશું નહીં. અમે છાપ બહુ મોટી ઊભી થઈ કે હાથ ઠંડી તાકાતને નહીં પહોંચાય. લડાય હામે હામી હોય એટલે મારા મારી હોય તો તો નબળો હોય મરી જાય ને સબળો હોય જીતી જાય, પણ આ ઠંડી તાકાતને પહોંચવું મુશ્કેલ છે. ને એ પ્રયોગ જે ગાંધીજીએ શરૂ કર્યો એ ભારે પડી ગયો એ લોકોને. ને એને બીજો દાજ માં કે તમે તો અમારા ક્રિશ્ચિયન થઈ જાઓ, પાદરી થઈ જાઓ, જોવો ઉપડ્યા નહીં ઉપડો તમે. માનનો પ્રકાર તો હોય જ કોઈ પણ મનુષ્યને ઓછા વધતા પ્રમાણમાં, એટલે દ્વિધામાં આવી ગયા હતા. જગતનું કલ્યાણ કઈ કેટલાય પ્રલોભનો આપ્યા હતા એ તો વાત મૂકી દો. એને એમ છું તમારાથી તો બહુ મોટા મોટા બહુ સારા સારા કામ થાય, બહુ મોટું ક્ષેત્ર છે તમારી પાસે. આખા દુનિયા ઉપર બ્રિટિશ સલ્તનત નહોતી, બી એમ કહેવાતું કે બ્રિટનના રાજનો સૂરજ આતંકતો જ નથી એવું હતું. તમારે તો આમાં આવવા જેવું છે ખરું, તો આપ્યા ને કે આમાં ભણવા જેવું છે. હું જાણાય તેથી શ્રીમદજીને એક પત્ર લખ્યું, પાદરી થવું કે નહીં, ક્રિશ્ચિયન થવું કે નહીં, હિન્દુ ધર્મ છોડવો કે નહીં. તો એમણે જૈન થવાનું નથી લખ્યું, પણ હિન્દુ થઈ રહ્યું, હિન્દુ પણ છોડશો ને એ વાત કરે છે. ત્યાં ત્રિકાળી સિદ્ધાંતમાં એને ન લઈ જવાય. એ તો ખરે સ્વાભાવિક છે, અત્યારના જેવું નથી. તમે કીધું એવું નથી, વાત લાવ્યા થાય. અત્યારના મા બાપ એમ કહે છોકરાઓને પરદેશ મોકલવા હોય તો એ બે ત્રણ ખરાબી છે એ સામે જોવું જ નહીં કે હા, એ તો થશે એમ સમજીને જ આગળ હાલવાનું છે. એટલે ભલે છોકરાની જિંદગી બગડી જાય પણ એ સારામાં સારું કમાતો થાય એટલે બસ. હા હા સાચી વાત છે, ઘણા બહુ બગડી જાય એ વાત સાચી છે. આમ તો શું છે, શ્રીમદજીના વચનો વ્યક્તિગત છે, ઘણા એને સિદ્ધાંતમાં લઈ લે છે એક એક વચનને, કે જો અહીંયા એમણે આમ કીધું છે. ગાંધીજીને ત્યાં હિન્દુ પણ રાખવાનું કહ્યું છે, તમે જૈન થાવ એ વાત જ નથી કરી, કેમ કે ત્યાં એ અવકાશ જ નહોતો. તમે ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર નહીં કરતા અને તમારો જે સ્વધર્મ છે એને નહીં છોડતા, હિન્દુ પણ તમારે રાખવું યોગ્ય છે એ વાત બરાબર સલાહ આપી છે. તો એનો અર્થ એમ ન થાય કે હિન્દુ ધર્મને એમણે સમ્યક પ્રકારે ધર્મ તરીકે માન્ય રાખ્યો છે એવું અર્થઘટન કરી શકાય. પ્રશ્ન અનુસાર જ ઉત્તર હોય, પણ પ્રશ્નની મર્યાદા, ઉત્તરની મર્યાદા, વિવિક્ષા, કહેવા ધારેલો ભાવ, એથી આગળ વધીને કોઈ બીજો ભાવ કરે તો અનર્થ થાય ને, અર્થમાંથી અનર્થ ઉભો થઈ જાય. હા હા, એ કોઈ ધાર્મિક અહિંસાનો પ્રશ્ન જ નથી ત્યાં, એ તો બીજી વાત છે. 679 પોતે ત્રિકાળી શક્તિમાન છે, તે દ્રઢ પોતે ત્રિકાળી શક્તિમાન છે, અનંત શક્તિઓથી શક્તિમાન છે તે દ્રઢ છે. ગુણ એટલે ત્રિકાળી શક્તિ, એ શક્તિમાન નો ગુણ એટલે એની ત્રણેય કાળે રહેતી શક્તિ, અને પર્યાય એટલે જે દેશ કર્યો છે એટલે એનો અર્થ છે અર્થાત. આમ દ્રવ ગુણ પર્યાયના વિચાર વડે નિજ પદને જાણે, આત્માને નિજ પદને જાણવાની વસ્તુ વ્યવસ્થા આ છે કે પોતે અનંત શક્તિઓથી ભરપૂર શક્તિમાન દ્રવ છે, પ્રત્યેક ગુણો તેની શક્તિ છે, અને વર્તમાન જે પર્યાય છે એની દિશા છે, વર્તમાન દિશા છે તે પર્યાય છે. એમ વિચાર વડે, દ્રવ ગુણ પર્યાયના વિચાર વડે નિજ પદને જાણે, નિમિત્ત વડે કે રાગ વડે જાણે એમ કહ્યું. જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્મા દ્રવ એના ગુણ અને એની વર્તમાન અવસ્થાને જાણે, વિચાર વડે જાણે, એમાં જ્ઞાન મુખ્યલું છે. કારણ કે રાગનો નિષેધ કરી દીધો. નિમિત્ત વડે જાણે કે રાગ વડે જાણે એમ કહ્યું નથી, એ સાધન છે. એમ નિજ પદ જાણવાની વિધિ બતાવેલ છે. નિજ પદ ને જાણવું એ દ્રવગુણ પર્યાય થી નિજ પદ ને જાણવું એવી વિધિ બતાવી છે. એ તો એક વસ્તુના બંધારણ નો વિચાર થયો, ભેદ થી, દ્રવ થી, ગુણ થી અને પર્યાય થી દ્રવગુણ પર્યાય ના ભેદ પડ્યા, એ જાણવાનો વિષય થયો. હવે અવલંબન ને અનુભવ નો વિષય હવે લેવો છે, અથવા હવે એનો અર્થ શું કહેવા માંગે છે. આમ દ્રવ ગુણ પર્યાય ને જાણે, અથવા ઉપયોગમાં, ચાલતા ઉપયોગમાં, ચાલતી પર્યાયમાં, ચાલતી પર્યાયમાં છે, બીજી લીટીમાં એક છોડીને બીજી લીટીમાં લખ્યું છે. ઉપયોગમાં એટલે ચાલતી પર્યાયમાં એમ જાણરૂપ વસ્તુને જાણે, ક્યાંય જાણરૂપ વસ્તુને જાણે એમ પાછળ વાત આવે છે. એટલે ત્યાં ઉપયોગમાં લીધું એ જ વાતને અહીંયા ચાલતી પર્યાયમાં લીધું. ચાલતી પર્યાયમાં એટલે એ પ્રયોગનો વિષય થઈ ગયો. ઉપર વાત લીધી વિચારની, કે દ્રવ ગુણ પર્યાયના વિચાર વડે નિજ પદને જાણે. વિચાર કરી લીધો કે નિજ પદ દ્રવ ગુણ પર્યાય થયાનું છે. હવે અનુભવ કરવાનો પ્રયોગ લેવો છે, એટલે ઉપયોગમાં, ચાલતા ઉપયોગમાં એમ લેવું છે. જાણરૂપ વસ્તુને જાણે, ઉપયોગમાં અન્ય જ્ઞેયને જાણે એમ ન લીધું. ઉપયોગમાં સ્વવર્તી રાગને જાણે એમ પણ ન લીધું. પરજ્ઞેયને જાણે કે રાગને જાણે એમ ન લીધું, પણ ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે. જે વસ્તુ જાણવાના સ્વભાવ વાળી છે, જાણવાની શક્તિ વાળી છે, એવા શક્તિમાન દ્રવ્યને જાણે. ચાલતા ઉપયોગમાં જાણનાર પદાર્થને જાણે, જાણનારને જાણે, પર્યાયમાં ધ્રુવને જાણે. બરાબર છે, એમ પ્રયોગથી લેવું, વિચારથી લેવું એમ નહીં. વિચારથી લેવું અને પ્રયોગથી લેવું બેની વાત, બેની વિધિમાં, રીતમાં બહુ મોટું અંતર છે. વિચાર છે એ કોઈ પરલક્ષી જ્ઞાનના વેપારમાં થતી પ્રક્રિયા છે, રાગની મુખ્યતા વાળી. અને ઉપયોગમાં જ્ઞાનમાં લેવું છે, એમાં જ્ઞાનની પ્રધાનતાથી જય ઓમ પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નમઃ જય ઓમ બનાતમ.